તારીખ 28/12/1976 શ્રી પ્રવચનસાર ગાથા 53 તથા શ્લોક 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
હવે પૂર્વોક્ત આશ્રયને કીર્તન ગાતા શરૂઆતમાં મંગળીમાં 3 શ્લોક કયા હતા, ત્યાર પછી ગાથા પૂરી કરી એટલે આખો જ્ઞાન અધિકાર પૂરો કર્યા પછી આ શ્લોક પૂરી કરે છે. પૂર્વોક્ત આશ્રયને કાગ દ્વારા કરીને કેવળ જ્ઞાનની આત્માનો મહિમા કરી આ જ્ઞાન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. પૂર્વોક્તાશ્રયને એટલે કે જ્યારે વિકરાળ જ્ઞાન પરિણામે પરિણમે છે ત્યારે એ જ્ઞાનમાં બીજા મૂળે ભણાતા હોવા છતાં જ્ઞાનમાં વિકાર ઉત્પન્ન થતો ભાવદ્યાત્મકરણમતિકાર્યાકારાંકિ અર્થાત ત્રણેય કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને યુગપદ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે સ્વરૂપે પરિણમતો નથી. આગળ જોઈએ ને આ તો ન રમવાની પછી ન થાય મૂળમાં ન આગળ મતલબ પાછળ છે આગળ આગળ છે મનના પાછળ નહીં તો શું છે મની જગ્યાએ ન થાય બહુ બધા નાશ કર્યો છે એવું આત્મા ભૂત વર્તમાન ભાવિ સમસ્ત વિશ્વને યુક્ત જાણે છે. સર્વકર્મનો નાશ થતા જ્ઞાનના આવરણનો પણ નાશ થાય છે, નિરાવરણ જ્ઞાન થાય છે. ત્યારે યુગપણે એટલે યુગ સાથે ત્રણેકાળના પદાર્થો ત્રણેલોકના પદાર્થો યુગ સાથે જાણવામાં આવવા છતાં મોહના અભાવને લીધે જરા પણ મોહનો સદભાવ નહીં હોવાને લીધે નિર્મૂળ પણ છે પરિપૂર્ણ નિર્મૂળીપણ હોવાથી અને માત્ર પૂર્ણ જ્ઞાતાપણ હોવાથી માત્ર જ્ઞાતાપણ પણ પૂર્ણપણે હોવાથી એ આત્મા પરબ્રહ્મને જાણવા છતાં પરરૂપે પરિણમ થવા અથવા પરને અવલંબીને પરને આશ્રયને એ જ્ઞાન આશ્રય કરીને પરિણમ થવા નથી પરાધીનપણે પામતું નથી. શીખી. હવે જેના સમસ્ત જ્ઞાકારોને અત્યંત વિસ્તૃત જ્ઞપ્તિના વિસ્તાર વડે શીખેતી ગયો છે, જેના સમસ્ત જ્ઞાકારોને જેટલા કોઈ જગતમાં ગણ્યો છે એ તમામ પદાર્થોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે, પૂર્ણ જ્ઞાનના વિકાસ વડે જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ફરિયાદ, પૂરેપૂરી અત્યંત એટલે પૂરેપૂરો જ્ઞાનનો વિકાસ થયો હોવાથી એ જ્ઞાન વિસ્તારમાં સમસ્ત જ્ઞો સીવાઈ જાય છે. એમ કહે છે એટલે સમસ્ત જ્ઞોનો વિકાસ થાય નહીં. આટલા બધા અનંત જ્ઞો હોવા છતાં ત્રણ લોકમાં જે જ્ઞો છે અને ત્રણેય કાળની જે અવસ્થાઓ છે બધાને જ્ઞાન જાણે છે, એ બધાનો વિસ્તારની મહિમા કરીને જ્ઞાનને ઓળખાવામાં આવે. અને કહે છે કે જ્ઞાનનો વિસ્તાર એટલો બધો છે કે એ જેટલું ઘણું 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 કહેવામાં આવે છે એનો કાંઈ હિસાબ છે નહીં. ઘણું છે એનો જ્ઞાનની અપેક્ષામાં પૂરું છે. વિશ્વની અંદર જે એક રચકણ છે એ ઘણો નાનો છે, એવું મોટું વિશ્વ છે. કેવળ જ્ઞાનના વિસ્તારમાં લોકાલોક ત્રણ કાળ સંગીતના પદાર્થો ઘણો રહેણવત છે, એટલો જ્ઞાનનો અત્યંત પૂર્ણ વિસ્તાર. જ્ઞાનનો ખોટો તો જ્ઞાકાર પ્રમાણે છે ને, પ્રતિબિંબ નથી એટલે જ્ઞાન નથી, એનું પ્રતિબિંબ નથી, એટલો જ્ઞાનની શક્તિ નથી એમ નથી. વ્યક્તિ આવડી છે નિરાકાર પ્રમાણ જ્ઞાન એટલે કે એની વ્યક્તિનું અત્યારે પ્રમાણ આવ્યું છે, પણ એ વ્યક્તિમાં રહેલી શક્તિનું પ્રમાણ એટલું પૂરું થઈ જાય છે અને હવે વધારે શક્તિ નથી. અને અભિન્નપણે પ્રકાશ છે એક સાથે બધાને જાણે ને એને બધાને ભેદ થઈ જાણે ને બધા ભેદો થઈ પણ જાણે જ્ઞાનમૂર્તિ મુક્ત ગ્રહ પણ એ રીતે રીતે પ્રથક પ્રથકમાં વ્યાગરણ આગળ પણ જ્યાં સુખની વાત છે એના જ્ઞાનની વાત સાથે સાથે લીધા જાય છે. સૌ ગુરુઓને જાણે છે, પોતાના અભેદને પણ જાણે છે, એમને પૃથકપણું પણ જાણે છે અને અપૃથકપણું પણ જાણે છે. તે જ્ઞાનમૂર્તિ આત્મા મુક્ત ગ્રહ છે ત્યારે પ્રતિબંધપણાને પામતો નથી. કોઈ જગતના તમામ પ્રસંગોનું જ્ઞાન, તમામ પદાર્થોના તમામ પર્યાયોનો અર્થ છે તમામ પ્રસંગોનું જ્ઞાન એક સાથે થઈ જવા છતાં એને ક્યાંય પ્રતિબંધ થાય આમ કેમ થાય છે એ પ્રશ્ન જ રહેતો નથી. કેમ કે એમ જ ખવાયું જ છે એમ પ્રથમથી જ્ઞાનમાં આવી ગયેલો. કોઈ પદાર્થની કોઈ ક્રિયા તે પદાર્થના પરિપક્વ કાળ અનુસાર થાય છે કે અપરિપક્વ કાળે થાય છે, કોઈ ક્રિયા આગળ પાછળ પાકતી નથી. ઇન્દ્રિયમાં તે કાળે પાકવા યોગ્ય હોય છે, તે પર્યાયમાં પાક હોય છે, વિપાક હોય છે. બીજી રીતો હતો જ્ઞાનમાં પણ આ રીતે સમાધાન આવી શકવા યોગ્ય છે. હજી તો અંત છે અને પરોક્ષ છે, તો પૂર્ણ જ્ઞાનમાં તો અસમાધાનનો પ્રશ્ન જ રહેતો. એ જ્ઞાન સર્વને જાણવા છતાં મુક્ત રહેશે, જરા પણ બંધાતું પૃથક પદાર્થો અને અપૃથક પદાર્થો, એ તો પદાર્થોનું વિશેષણ છે. ત્રણેય લોકના પદાર્થો છે એમાં પૃથક અને અપૃથક બંનેને એ પ્રકાશે છે, ભિન્નને પણ પ્રકાશે છે અને અપૃથક રહેલાને પણ સાથે જોડાયેલા હોય. જ્ઞાન અધિકાર પૂર્ણ થયો. અહીંયા જયસેનાચાર્ય એક ગાથા વિશેષ લીધી છે, સંસ્કૃત માં છે. જ્ઞાન પ્રપંચ સમાપ્તિ મુખ્યત્વે એક સૂત્રેણ અષ્ટમ સ્થળમ ગતમ. 52 ગાથા જ્યાં પૂરી થઈ ત્યાં 8મું સ્થળ પૂરું છે. કે આ રીતે રાગ દ્વેષ મોહ રહિત હોવાથી કેવળીને બંધ નથી, એ કથન રૂપે જ્ઞાન વિસ્તારની સમાપ્તિની મુખ્યતાથી, જ્ઞાનના વિસ્તારની સમાપ્તિની મુખ્યતાથી એક સૂત્ર કહ્યું. એ હું 8મું સ્થળ અહીંયા જોયું, 8મા સ્થળનું એક સૂત્ર છે. અથ જ્ઞાન પ્રપંચ વ્યાખ્યાન અનંતરમ જ્ઞાન આધાર સર્વજ્ઞમ નમસ્કરોતિ. વધારાની વ્યાખ્યાનું મથાળું છે. હવે જ્ઞાનના વિસ્તારના વ્યાખ્યાન પછી જ્ઞાન પ્રપંચ વ્યાખ્યાન અનંતરમ જ્ઞાનના વિસ્તારરૂપ વ્યાખ્યાન પછી જ્ઞાનાધાર સર્વજ્ઞ, જ્ઞાનના આધારે એવા સર્વજ્ઞદેવ તેને નમસ્કાર કરું છું, નમસ્કાર કરવામાં આવે છે. તત્સવણ માયું લોગો દેવાસુર મણો આરાય બંધો ભક્તો કરેલી નિત્યમ ઉવજ્જતો તમ તહાવી અહમ. કરોતિ એટલે કરે છે, સકહો કે લોક કરે છે, આખો લોક કરે છે, નમસ્કાર કરે છે. એમ જેવું છે ને કથમ ભૂતમ કયા કયા છે એમાં, કે દેવ અસુર મનુષ્ય રાજ સંબંધ, દેવ અસુર અને મનુષ્ય એ ત્રણેય લોક સંબંધી, ત્રણેય સંબંધી જે લોક છે તે નમસ્કાર કરે છે. પુનર્પી કથમ ભૂત કે ભક્ત, ભક્ત લીધા, ભક્ત છે એ નમસ્કાર કરે છે. નિત્યમ એટલે સર્વકાલમ, પુનરપી કેમ વિશિષ્ટ, એ સેનાથી તે વિશિષ્ટ છે કે ઉપયુક્ત એટલે ઉદ્યત, જે ઉત્સુક થયા છે, ઉપયુક્ત થયા છે અથવા ઉદ્યમબંધ થયા છે. ઉત્તમ ભૂતો લોક કામ કરોતી, એવો લોક શું કરે છે કે નમસ્યામ અથવા નમસ્ક્રિયામ, નમસ્કાર કરે છે. કશ્ય કોને નમસ્કાર કરે છે, કે કશ્ય પૂર્વોક્ત સર્વજ્ઞ, પૂર્વે કહેલા એવા જે જિનેન્દ્રદેવ છે, જેણે સર્વ કર્મોને છેદી નાખ્યા છે, એટલે કે તમામ પ્રકારના દોષનો જેણે નાશ કર્યો છે, પરિપૂર્ણ નિર્દોષ અને પવિત્ર દશાએ જે બિરાજમાન થયા છે, એવા સર્વજ્ઞ ભગવાનને ત્રણેય લોક નમસ્કાર કરે છે, દેવો અસુરો અને મનુષ્ય. તમ સર્વજ્ઞમ તથા તેને એવ પ્રકારે અહમપી ગ્રંથ કરતા નમસ્કારો. તે સર્વજ્ઞને તે જ પ્રકારે
હું પણ ગ્રંથ કરતા નમસ્કાર કરું, જે સર્વજ્ઞ ને ત્રણેય લોક નમસ્કાર કરે છે એવા સર્વજ્ઞ ને હું પણ અહિયાં નમસ્કાર કરું છું. અયમ અત્ર અર્થ, અહીંયા આ અર્થ છે, યથા દેવેન્દ્ર ચક્રવર્તી આદિ અનંત અક્ષય સુખાદિ ગુણાસ્પદમ સર્વજ્ઞસ્વ સ્વરૂપમ નમસ્કુર્વંતી તથા એવ અહમપિ તત્પદાભિલાષી પરમ ભક્ત્યા પ્રણમામી. જેમ દેવેન્દ્ર ચક્રવર્તી આદિ અનંત ક્ષય, અનંત અક્ષય સુખ આદિ ગુણ નું સ્થાન છે, જે અનંત અક્ષય સુખ વગેરે ગુણ નું સ્થાન છે એવા જે સર્વજ્ઞ સ્વરૂપ છે એને જેમ દેવેન્દ્ર ચક્રવર્તી વગેરે નમસ્કાર કરે છે તેમ હું પણ તે પદ નો અભિલાષી પરમ ભક્તિ થી પ્રણામ કરું, હું પ્રણામ કરું છું. એમાં મારે કોઈ સ્વર્ગનું સુખ કે સંસારનું સુખ જોઈતું નથી. એમ કે તત્પદાભિલાષી મારું એ ધ્યેય છે, એમાં પરિપૂર્ણ નિર્દોષ થવાનું મારું પણ ધ્યેય છે, તે અર્થે હું તે સર્વજ્ઞને નમસ્કાર કરું છું. આમાં દેવવૃંદનનો અભિપ્રાય શું હોવો ઘટે છે એ વાત આમાં આવી જાય. અથવા કોઈ પણ આત્માર્થી જીવ અથવા આત્માનો આરાધક જીવ હોય એ ભગવાનને નમસ્કાર કરે છે એની પાછળ એનો આવો જ ભાવ હોય છે, બીજા પ્રકારનો એનો અભિપ્રાય હતો. એક જ અભિપ્રાય હોય છે કે જેવા તમે થયા નિર્દોષ તેવા જ મારે તું, એ અર્થે હું નમસ્કાર કરું છું. ગુણને નમું છું, ગુણવાન થવા અર્થે ગુણને નમું છું, કોઈ વ્યક્તિ વિશેષનો આમાં સવાલ છે. પેલા વાર એવી વાત સાંભળી તું ભાઈ, આપણે તમે થોર બંદર વાળા જુઓ, મારે જીવનમાં જો કદી ક્યાંય ખબર નહીં, મારે જીવનમાં તો આવું છે કે ગુણ ને નમસ્કાર છે. નમો અયંતાણ માં કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, પણ જે રાગ દ્વેષ રૂપ શત્રુ ને જીતે છે, હરિને જીતે છે એને નમસ્કાર છે. નમો સિદ્ધાંત માં જે આત્માની ગુણ સંપત્તિ ની સિદ્ધિ કરે છે, પૂરો વિકાસ કરે છે, અવગુણ નો નાશ કરે છે એને નમસ્કાર છે. પાંચેય પદ માં ગુણ ના વિકાસ વાળા પદ છે એવા ગુણને નમસ્કાર કર્યા છે. અમુક વ્યક્તિ અમારો દેવ છે એ સિવાય અમે કોઈને વંદન કરતા નથી, પ્રશ્ન છે. જે કોઈ આત્માઓ આ રીતે અવગુણનો નાશ કરીને, દોષનો નાશ કરીને નિર્દોષ થાય છે એ બધાને અમારા નમસ્કાર પહોંચે, અને એની પાછળ એટલો જ હેતુ છે કે અમારે પણ એવા કરવું સિવાય બીજું કોઈ કારણ રહેતું. એમ લાગ્યું વાત તો બહુ સરસ છે, આમાં કઈ કહેવાયું હું નથી, પક્ષ થી વાત નથી. કોઈ પણ આત્મા આ રીતે છે એને નમસ્કાર કરવામાં આવે. શું કહે છે કે તથા એટલે તે રીતે અહમપી તથા તે જ રીતે હું પણ તદ્પદાભિલાષી તે પદ નો અભિલાષી અને પરમ ભક્તિ થી પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું, અથવા વિશેષે કરીને નમું છું એને પ્રણામ કહેવામાં આવે છે. નમવું અને પ્રનમવું, વિશેષે નમવું એને પ્રણામ કહેવામાં આવે છે. એ બીજી ગાથાનો અર્થ કરો, બીજા અહીંયા જે વધારાની ગાથા લીધી છે આગળ પણ એક વધારાની ગાથા આવી હતી, બીજી વધારાની ગાથા છે. હવે થોડી ઉત્થા નિકાલે છે સુખ નિકાલની, પહેલા એવમ અષ્ટાભિ સ્થળે द्वात्रिन शुद्ध गाथा शुद्ध अनंतरम नमस्कार गाथा चैती समुदाय सूत्र ही ज्ञान प्रपंच नामा कृतियों अंतर अधिकार समाप्त हो ये रीते आठ आठ स्थल में द्वात्रिंशत बत्रीस गाथा त्यार पछी एक नमस्कार गाथा ये रीते तेत्रीस गाथा तेत्रीस सूत्र पर्यंत ज्ञान विस्तार नाम नो ज्ञान प्रपंच एटले ज्ञान विस्तार नाम नो त्रीजो अधिकार अहीं समाप्त थाय छे। त्रीजो अंतर अधिकार है आम तो पहलो अधिकार है पण पीटा भजे अथ सुख प्रपंच अभिधान अनंतर अधिकारो अष्टादश गाथा भवंती। हवे सुखना विस्तार नामनो आ जे अंतर अधिकार छे एनी अठार गाथा छे। अत्र पंचस्थलानी जे पहला अधिकार में पांच स्थल छे तेषु प्रथम स्थले अथी अमुत्तम आ छे ने सरी गाथा में पहलो शब्द अथी अमुत्तम अर्थो नो अमूर्त अर्थ है अथी अमुत्तम इत्यादि अधिकार गाथा सूत्रम एकम एम आथी अमुत्तम एवं पद थी पहला स्थले एक सूत्र है तदनंतरम अतीन्द्र ज्ञान मुख्यत्व त्यार पी अतीन्द्र ज्ञान निकटवासी जमते छदो इत्यादि सूत्र के सूत्र में एक बीजी गाथा है जमते छदो ये प्रमाण एक सूत्र है अथ इंद्रिय ज्ञान मुख्यत्व जीवो समीम मुक्त इत्यादि गाथा चतुष्ट त्यार पी चार गाथा थे जीवो संयम अमुत्तो कर तदनंतरम इंद्रिय सुख मुख्यतया त्यार पछी इंद्रिय सुख की मुख्यता से जायम संयम इत्यादि गाथा चतुष्टय चार गाथा थे अथ अनंतरम इंद्रिय सुख प्रतिपादन रूपेण गाथा अष्टकम पछी इंद्रिय सुख प्रतिपाद से आठ गाथा तत्रापि अष्टक मध्ये ते अष्टक मध्ये में प्रथम तो इंद्रिय सुख से दुखत्व स्थापनार्थम मनुआसुरा इत्यादि गाथा द्वयम् पहली बे गाथा है मां इंद्रिय सुख से दुख है एम थापवा माटे नी गाथा छे अथवा मुक्तात्मानम देह भावी अपि सुखम अस्ति इति ज्ञापनार्थम देह सुख सुख कारण न भवति इति कथन रूपेण पप्पा इथे विषये इत्यादि सूत्र द्वयम् बे सूत्र एवा छे मुक्तात्मा ने देह नो अभाव होवा छता सुख छे एम जणावा माटे देह सुख नु कारण नथी ए कथन रूपे बे गाथा कहेवामां आवी छे बेने बे चार थई तदनंतरम इंद्रिय विषय आपी सुख कारण न भवंती इंद्रिय विषय पण सुख नु कारण नथी इति कथने न तिमिरहरा इत्यादि गाथा देम बीजी बे गाथा ए रीते छे અતોપી સર્વજ્ઞ નમસ્કાર મુખ્યત્વે તેજો દીઠી ઇત્યાદિ જવાબ ગાથા દેવન અને સર્વજ્ઞ નમસ્કાર મુખ્યતાથી ચોથી બે ગાથા છે એમ આઠ ગાથા પૂરી થાય છે એવમ પંચમ સ્થળે અંતરસ્થળ ચતુષ્ટયમ ભવતી સુખ પ્રપંચ અધિકારે સમુદાય પાત્મિકા એ રીતે પાંચ સ્થળે અંતર ચોથા સ્થળમાં ચોથું સ્થળ થાય છે અને સુખ પ્રપંચ અધિકારનો એ સમુદાય છે પાત્મિકાનો એ સમુદાય છે ઉત્થાનિકાનો એ આગળ અને પાછળ વર્ણન કરતા જાય છે આચાર્ય અથવા અતિન્દ્રિય સુખ છે ઉપાધિભૂત સ્વરૂપમ પ્રપંચયન અતિન્દ્રિય જ્ઞાનમ અતિન્દ્રિય સુખમ ચ ઉપાધેયમિતિ તત્પુનરઇન્દ્રિયજમ જ્ઞાનમ સુખમ ચ તદ હેયમિતિ પ્રતિપાદન રૂપેણ પ્રથમસ્તાવત અધિકાર સ્થળ ચતુષ્ટયમ સૂત્ર હતી હવે આ સૂત્રની શરૂઆત કરવી છે એમ કહીને પછી એની ટીકા ત્રેપનમી ગાથાની શરૂ કરી હતી આપણે પહેલા ગુજરાતીના મૂળ થઈએ પાને નીચે ત્રેપન ગાથાનું નખાવું છે હવે જ્ઞાનથી અભિન્ન એવા સુખનું સ્વરૂપ વિસ્તારથી વર્ણનતા જ્ઞાન ને સુખ નું એ ઉપાધિ પણ, અર્થાત ગયું કયું જ્ઞાન તેમજ સુખ એ છે અને કયું જ્ઞાન તેમજ સુખ ઉપાધિ છે તે વિચારવામાં સુખ નો અધિકાર લીધો છે. ત્યાં સુખ ને સુખ નો વિસ્તારથી વર્ણન કરીએ છીએ એમ કહેવાને બદલે જ્ઞાન થી અભિન્ન એવું જે સુખ છે આમ શરૂઆત કરી છે. જ્ઞાન ને સુખ જુદા રિષતા એક વસ્તુ ભૂત હોવાને લીધે જ્ઞાન ને સુખ જુદા હોઈ શકે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં સુખ છે અને જ્યાં જ્યાં સુખ છે ત્યાં ત્યાં જ્ઞાન છે, બે જુદા હોઈ શકે. આ વસ્તુનું સ્વરૂપ છે. પ્રશ્ન મૂક્યો હતો ભાઈ કે જ્ઞાન નથી જોઈતું ને સુખ જોઈએ છે. અમે તો સુખ કા પ્રયોજન હે જ્ઞાન કા નહીં, ત્યાં જ્ઞાન નહીં એટલે સૂક્ષ્મ જ્ઞાન નું પ્રયોજન નથી એમ છે. ત્યાં કઈ આત્માના સ્વભાવરૂપ જ્ઞાન ને અહીંયાથી જુદું પાડીને સુખ એટલું જોઈએ છે એમ કહેવાનો કેનારનો અભિપ્રાય છે. આચાર્યજીને વાત જ આવડી ચાલી દીધી છે કે હવે સુખ નું સ્વરૂપ વિસ્તારથી વર્ણવતા એમ સામાન્ય ન લીધું, પણ જ્ઞાન થી અભિન્ન એવા સુખ નું સ્વરૂપ વિસ્તારથી વર્ણવતા જ્ઞાન અને સુખ નું ઉપાધિ હોય ઉપાધિ પણ વિચારે છે. એટલે કયા પ્રકારનું જ્ઞાન ને સુખ ઉપાધિ છે અને કયા પ્રકારનું જ્ઞાન ને સુખ એ છે. ખરેખર જ્ઞાન ને સુખ છે જ નહીં, પણ જેનું નામ જ્ઞાન ને સુખ લોકો આપે છે. ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન કે છે, ઇન્દ્રિય સુખ ને સુખ કે છે, એ છે ને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પણ ઉપાધિ છે. એ રીતે એનો ભેદ પાડીને વાત કરવી છે. અથવા જ્ઞાનાત અભિન્નસ્ય સુખસ્ય એમ સંસ્કૃતમાં એમ જ્ઞાનાત અભિન્નસ્ય સુખસ્ય સ્વરૂપમ પ્રપતિ પ્રપંચયન જ્ઞાન સુખીઓ હે ઉપાધિ સ્વ ચિંતયતી અથી અમૂર્તમ મૂર્તમ અદિન્દ્રિયમ ઇન્દ્રિયમ છ અથેશું જ્ઞાનમ ચ તહા સુખમ યમ તેશું પરમ ચમ સંજ્ઞેયમ. અતિન્દ્રિય જ્ઞાન માં પણ જણાય છે. વાત લીધી છે સુખની, પણ અહીંયા જ્ઞાન થી શરૂઆત કરી છે. જ્ઞાન અને સુખ બે સાથે લીધું છે ને. પદાર્થો સંબંધી જ્ઞાન અમૂર્ત કે મૂર્ત અતિન્દ્રિય કે ઇન્દ્રિય હોય છે. અમૂર્ત જ્ઞાન છે તે અતિન્દ્રિય છે અને મૂર્ત જ્ઞાન છે તે ઇન્દ્રિય છે. ઇન્દ્રિય જ્ઞાન ને મૂર્ત કહેવામાં આવે છે. અને એ જ પ્રમાણે મૂર્ત કે અમૂર્ત અતિન્દ્રિય કે ઇન્દ્રિય સુખ હોય છે. જેમ જ્ઞાન મૂર્ત અને અમૂર્ત છે અથવા ઇન્દ્રિય ને અતિન્દ્રિય છે, તેમ સુખ ને પણ મૂર્ત અમૂર્ત પણ અને ઇન્દ્રિય અતિન્દ્રિય પણ પણ જેમ જ્ઞાન ને છે તેમ એ જ પ્રમાણે એમ બીજું છે. તથા આમાં યથા છે એ અધ્યાર છે. જેમ પદાર્થો સંબંધી જ્ઞાન અમૂર્ત કે મૂર્ત અથવા અતિન્દ્રિય કે ઇન્દ્રિય હોય છે એ જ પ્રમાણે મૂર્ત કે અમૂર્ત અને અતિન્દ્રિય કે અનિન્દ્રિય સુખ હોય છે, તેમાં જે પ્રધાન એટલે ઉત્કૃષ્ટ છે, તેમાં જે સારું છે ઉત્કૃષ્ટ છે તે ઉપાદે પણ હે જાણવું. કહેવાની જરૂર નથી કે બીજું હે પણ હે જાણવું. એમ એમ આવી જાય છે, એક ઉપાદે છે તો બીજું ત્યાં પહેલું જ્ઞાન તેમજ સુખ મૂર્તિ સાયુક્ષમિક ઉપયોગ શક્તિઓ વડે તથાવિધ ઇન્દ્રિયો દ્વારા ઉપસ્થિત થતું હોવા થતું પરાધીન હોવાથી કદાચિત ક્રમે પ્રવર્તતું સ્વપ્રતિપક્ષ અને સ્વહાની વૃદ્ધિ છે, તેથી ગૌણ છે. પહેલા લીધી છે ટીકાકારાચાર્યજીએ સૂત્રમાં જે અધ્યાર છે એને ટીકામાં પહેલું સ્પષ્ટ કરવા માટે પહેલું કહ્યું છે. ત્યાં પહેલું જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન છે તેમજ ઇન્દ્રિય સુખ છે. તે ઇન્દ્રિય પહેલું જ્ઞાન તેમજ સુખ મૂર્ત એવી ક્ષાયુક્ષમિક ઉપયોગ શક્તિઓ વડે તથાવિધ ઇન્દ્રિયો દ્વારા ઉપસ્થિત થતો તે પ્રકારની તથાવિધ એટલે તે પ્રકારની ઇન્દ્રિયો દ્વારા. એક ઇન્દ્રિયમાં પાંચે ઇન્દ્રિયનું જ્ઞાન હતું, ક્ષાયુક્ષમિક ભાવે તે ઇન્દ્રિયો દ્વારા તે પ્રકારનું જ્ઞાન અને તે પ્રકારનું સુખ જૈન છે. તેથી મૂર્ત એક સાયુક્ષમિક શક્તિ છે, એને મૂર્ત કહી દીધી છે. ત્યાં એનો સંબંધ મૂર્ત પૂતગળો સાથે હોવાથી એને મૂર્ત કહેવામાં આવી છે. નહીં, એને સૂક્ષ્મ જ્ઞાન તો ક્રમથી જ થાય છે, સદમસ્ત છે. એવા આત્મજ્ઞાનીને પણ ઇન્દ્રિય જ્ઞાન છે એ સૂક્ષ્મ ભાવે છે અને એ ક્રમથી જ થાય છે. તેથી તેને તેવું સદાય હે જાણે પ્રકરણ છે. એવું હોવાથી એને હે જાણવામાં આવે છે. તે પ્રકારના જ્ઞાનને અને સુખને ઉપાધિ જાણતા નથી. તેમને જે અંદરમાં અતિન્દ્રિય જ્ઞાન વર્તે છે અને અતિન્દ્રિય સુખ વર્તે છે તેને તે ઉપાધિ જાણે છે. તથાવિધ તે પ્રકારની ઇન્દ્રિયો દ્વારા ઉપસ્થિત થતું હોવાથી કેવું છે, તે તો કદાચિત છે એટલે કોઈ વાર હોય એવું છે, કાયમી છે અનિત્ય છે એનો અર્થ છે કાયમી નથી. કોઈ વાર હોય છે, કોઈ ઇન્દ્રિયનું જ્ઞાન કોઈ વાર હોય છે અને કોઈ વાર હોતું નથી. કેમ કે ઉપયોગ બીજી ઇન્દ્રિયમાં જાય છે ત્યારે આ જ્ઞાન નષ્ટ પામે છે અને બીજું નવું જ્ઞાન ઉપજે છે. એક જ્ઞાન નાશ પામીને બીજું જ્ઞાન ઉપજે છે, તેથી કદાચિત છે એ કાયમી છે. કદાચિત છે ક્રમે પ્રવર્તતું છે એનો અર્થ છે કર્યો છે બધા બોલનો. મૂર્તિ ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનને જ મૂર્તિ જ્ઞાન કહ્યું છે. મૂર્તિ જ નહીં કરતો જ્ઞાન સ્વરૂપી પર્યાય છે. પણ મૂર્ત વિષયોને અવલંબીને અથવા મૂર્ત કર્મ પૂર્વને અનુસરીને સદાકારે થયેલા જ્ઞાનને પણ મૂર્ત કહેવામાં આવે છે. મૂર્તિ ઇન્દ્રિય જ્ઞાન ક્રમે પ્રવર્તે છે અને યુગપત થતું અને મારા પ્રતિ જાણવું અને બને છે, એક સાથે બધું જાણવું બનતું નથી. તેમ મૂર્તિ ઇન્દ્રિય સુખ પણ ક્રમે થાય છે, એક સાથે સર્વ ઇન્દ્રિયો દ્વારા કે સર્વ પ્રકારે થતું નથી. પાંચ ઇન્દ્રિયોનું જે સુખ છે એ સુખ પણ ક્રમે થાય છે, એક સાથે પાંચે ઇન્દ્રિયોનું સુખ હતું નથી. જમવા બેઠે છે ને, રસના ઇન્દ્રિયોનો સ્વાદ, અગરબત્તી સળગાવીને મૂકે છે. સંગીત અથવા કકળાટ કયો કે સંગીત કયો દૂર દૂર થી માધમ હાલતો હશે ને. ત્રણ અને આ ખુલ્લી છે ઉપાધિ વર્ણાદિ ઋષિઓનું. એમ લાગે કે એક સાથે ચારે છે, પણ એક સાથે ચારે હતું. જયારે સ્વાદ લેવામાં રોકાય છે ત્યારે ગંધના વિષયનું સુખ એને હતો નથી, સાંભળવામાં હોય ત્યારે સ્વાદના વિષયમાં ઉપયોગ હતો નથી, ભલે મોઢું ચાલતું હોય તો પણ. મીઠાઈ મૂકે મોઢામાં, જો ઉપયોગ એનો સાંભળવામાં જાય તો અહીંયા સ્વાદમાં ઉપયોગ રહેતો, ત્યારે સ્વાદના વિષયનું જ્ઞાન નથી કે સુખે નથી. ક્રમિક છે જેમ મૂર્તિ ઇન્દ્રિય વિજ્ઞાન ક્રમે પર પ્રવર્તે છે, યુગપત થતું નથી, તેમ મૂર્તિ ઇન્દ્રિય સુખ પણ ક્રમે થાય છે. એકી સાથે સર્વ ઇન્દ્રિયો દ્વારા કે સર્વ પ્રકારે થતું નથી. સર્વ ઇન્દ્રિયો દ્વારા એક સાથે થતું નથી અને બધા પ્રકારનું પણ એક સાથે થતું નથી. એ તો આપવા તે સ્વપ્રતિપક્ષ છે એટલે દુઃખ સહિત છે. એવું સુખ છે એ દુઃખ સહિત છે. પ્રતિપક્ષ અર્થાત વિરોધ સહિત છે, વિરોધી સહિત છે. મૂર્ત ઇન્દ્રિય વિજ્ઞાન તેના પ્રતિપક્ષ અજ્ઞાન સહિત જ હોય છે. ત્યાં એને અજ્ઞાન ન હોય એમ બને નહીં તો બધું જાણ થાય. અને મૂર્ત ઇન્દ્રિય સુખ તેના પ્રતિપક્ષ ભૂત દુઃખ સહિત જ હોય, એનું સુખ હોય ને એનું દુઃખ ન હોય એમ બને. એક સિક્કાની બે બાજુ છે નથી કહેતા ભાઈ, જેટલી અગવડ એટલી સગવડ છે. આ જુદી જુદી જંગલ સગવડો બતાવે છે ને મારા ઘરમાં, પછી એમાં ખામી થાય એટલે એનું દુઃખ લાગ્યા વિના નહીં. ભાઈ આ ચાલ્યું દિવાળી ઇલેક્ટ્રિક છે એને, આજે ફરાણ છે નહીં, આજે ગેસ ચાલ્યો ગયો છે, આજે આમ છે, આજે આમ લોકો ગામડામાં રહેતા ને ઘરમાં પંખા ન ચાલે, ગામડામાં ગરમી વધારે વપરે. અને શહેરમાં રહીએ, મકાન છૂટો બગીચો હોય પણ ઘરમાં પંખો હોય તો રહી શકાય નહીં. કે છે એવી તો જે રીતે હું સીવાઈ ગયો છું એટલે કે તેમાં સુખ માયનું છે, એ સુખ જ પ્રતિપક્ષ એ છે. બાકી તો સહનશીલતાથી જે ટેવાઈ જાય છે એને એ સંબંધીનો દુઃખ પણ નથી. એ સુખ જ કલ્પિત હોવાથી દુઃખ થઈ છે. બહુ સીધી વાત છે. મૂર્ત જ ઇન્દ્રિય મૂર્ત ઇન્દ્રિય સુખ તેના પ્રતિપક્ષ ભૂત દુઃખ સહિત જ હોય છે. એ તો એની સિક્કાની જ બીજી બાજુ છે, એમાં એ ન હોય એમ બની શકે નહીં. એ વાત દુઃખ છે નથી, એ સુખ છે એ એના પ્રતિપક્ષ ભૂત દુઃખ થઈ છે. એનો પ્રતિપક્ષ સાથે જ છે, અગવડ 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 સહિત જ હોય છે, એનો પ્રતિપક્ષ નથી. જેમ કે અતિન્દ્રિય સુખ છે એ આત્મિક સુખ ને કોઈ પ્રતિપક્ષ ભૂત દુઃખ નથી, એનો કોઈ પ્રતિપક્ષ નથી. જયારે આને તો પ્રતિપક્ષ સહિત જ હોય છે, એમાં બાધા આવે એ ત્યારે દુઃખ જે દુઃખ છે એ પહેલેથી જ છે, એમાં એના ગર્ભમાં જ રહેલું છે સાથે છે. તેને લીધું કે સ્વહાનિ વૃદ્ધિ છે, હાનિ વૃદ્ધિ સહિત અથવા વધઘટવાનું છે એક ધારું કોઈને રહેતું. માણસો નથી કહેતા બધા દિવસો કોઈને સરખા હોતા નથી. એનું કલ્પિત સુખ છે એ પણ એક સરખું કોઈને હોતું નથી. તેથી તે ગૌણ છે, ગૌણ છે એટલે અનુત્કૃષ્ટ છે અથવા હલકું છે એમ સમજીને તે હે અર્થાત છોડવા યોગ્ય, એ જરા પણ આદરવા યોગ્ય નથી. જગત આખું જેની પાછળ છે એને અહીંયા ભગવાન એમ કહે છે, એમ ફરમાવે છે કે એકાંતે છોડવા જેવું. આવી વાત છે. આટલા આટલા કારણો સહિત ભાઈ પાસે એમ નથી, એમને છોડવા જેવું છે. એ કેવું છે, દિવસો કદાચિત છે, તમને પ્રવર્તન છે, પ્રતિપક્ષ છે, આની વૃદ્ધિ થઈ છે. અધિકાર વિસ્તાર જ એના ઉપર છે. કેટલા ન્યાય થી, લોજિક થી, દેવલોક ના દેવ ના દ્રષ્ટાંતો આપીને પણ એ વાત ને સિદ્ધ કરી છે. અહિયાં તો હૈયાહોળી ઘણી છે, માણસો ને બાર વગર ની છે, એટલી સ્ટ્રગલ જોવા આવે છે કે નહીં દુનિયામાં. સામે સામે આની સામે આ, નાની સામે આ, નાની સામે પણ દેવલોક ના પુન છે કે જ્યાં પુન થી પ્રાપ્ત જ છે એને લબ્ધિ, લબ્ધરૂપ છે. બાહ્ય સાધનો, બાહ્ય શરીર વગેરે, નિરોગી શરીર થી માંડીને બાળકપણનો હોય, વૃદ્ધપણનો હોય, રોગપણો ન હોય, જન્મે ત્યારથી યુવાન કે મરે ત્યાં સુધી યુવાન, એના શરીરને કરતલી પડે
નહીં.
સૈયા હોય છે, દેવ સૈયા માંથી આળસ મળીને કુમાર અવસ્થામાં બે પાંચ બે હજાર વર્ષ જાય તો એને ખબર પડે
નહીં,
શરૂઆત ત્યાં થઈ જાય. એને એમ લાગે ઓહો, ચારે પૂરથી મને તો સુખ સુખ ને છે. એનો દાખલો આપીને કે છે કે એ પણ દુઃખ છે. એ બહુ સરસ અધિકાર લીધો. ક્યાંય પણ બીજા વધારે પુણ્યવાન દેવોને જોઈને ઈર્ષાળો તો ક્યાંય થાય છે. મોટામાં મોટી તકલીફ એ છે કે તીવ્ર ઈર્ષા થાય છે, બીજા દેવોને પણ જોયે છે. વિશેષ પૂર્ણ ક્યાંય હિન અધિક શુભ ભાવના ફળમાં હિન અધિક પદો છે ને, હિન અધિક સ્થાનો છે એ પણ ત્યાં વિશેષ સુખનો, ઇન્દ્રિય સુખનો કામ ન હોવાથી એ વિશેષ દુઃખી થાય છે. હા, તીવ્ર રાગ છે ને, પરિણામ છે, રાગ નું પરિણામ છે, અતિ તીવ્ર હોય છે, ખૂબ તીવ્ર હોય છે. તેથી એને ઈચ્છા પણ થાય છે, ખૂબ તીવ્ર થાય છે, સાધારણ થતી નથી. પણ આ તરુણ તારું શરીર છે એ પણ ભાડાનું ઘર છે. રોજ સવાર સાંજ ભાડું ચૂકવે છો અને તો પણ એનો કબજો તારો રહેતો, એનું શું કરું? રોજ સવાર સાંજ એનું ભાડું ચૂકવા વગર ચાલે નહીં. એ ભાડું ચૂકવવા માટે બીજી મજૂરી, વધારાનું ભાડું પણ ચૂકવવું પડે. 8 કલાક 10 કલાક ડ્યુટી આપવી પડે છે ને ભાઈ, અને તોય પણ પાછું એ ધાર્યું કામમાં આવે નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે નહીં. આટલી નોકરી કરવા છતાં કોણ કીધું કરે નહીં? તો પછી એમ કે છે જ્ઞાની કે ભાઈ તું ખાવ એના ઉપરથી દ્રષ્ટિ એ જીને કહ્યું કે કલકત્તા 70 લાખ ની આબાદી, એમાં હું એક જ સુખી છું. સૌથી શ્રીમંતતા એ વખતે એ વખતે તો હજી ધંધા ની શોધ માં એ ભાડે મકાન નતું ભાઈ તમને ભાઈ ભાવનગર માં ભાડે મળી ગયું છે કલકત્તામાં ભાડે મળ્યું નતું ત્યારની વાત છે ધર્મશાળામાં રહેતા બાબુજી આ ભાડે દૂસરી જગા તો અમારા કાનૂને આ દિવસે દાદા ભાઈ આ દીકરો મને લીધે ઠીક એને એમ કહ્યું કલકત્તામાં હું તો સુખી છું ઠીક બીજું ભાડા ભાડે ઘર નથી એમ જોયે તો શું થાય આ તો પ્રકાર જ કીધો છે અને એને હવે ક્યાંય મળતી પણ આવે હું સિત્તેર લાખ ની આબાદી એટલે 70 લાખ ની વસ્તી એમ હિન્દી માં વસ્તી ની આબાદી કરવાના
લોકો
પણ હવે પીખી પીછે
પ્રતિપક્ષ રહી છે
હવે એને પીખી પીખી ને કે છે કે તે સુખ માની લીધું છે એ શું ચીજ છે અને અમે જેને સુખ કહેવા માંગીએ છીએ શું ચીજ છે એનો વિસ્તાર એટલે એનો પ્રપંચ છે એને કહેવા માંગે છે એના બધા ભેદ ખોલીને કે છે વિસ્તાર પૂર્વક આ જીવ નું પ્રયોજન છે ને એટલે મુદ્દાની રકમ છે ગૌણ છે એમ સમજીને તે છોડવા યોગ્ય છે અથવા હેય છે અને બીજું જ્ઞાન તેમજ સુખ એટલે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ અમૂર્ત એવી ચૈતન્ય અનુવિધાઈ એકલી જ આત્મ પરિણામ શક્તિઓ વડે તથાવિધ અતિન્દ્રિય સ્વાભાવિક ચિદાકાર પરિણામો દ્વારા ઉપસ્થિત થવું અત્યંત આત્માધીન હોવાથી નિત્ય છે ઉદ્ભવ પ્રવર્તનું છે નિષ્પ્રતિપક્ષ છે અને અહાનિ વૃદ્ધિ છે મુખ્ય છે એમ સમજીને ઉપાધિ અર્થાત ગ્રહણ કરવા યોગ્ય સામે સમજીને ચારે બોલી સામે ચાર બીજું જ્ઞાન તેમજ બીજું સુખ અમૂર્ત એટલે અરૂપી જેમાં રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શ એની જાય એની ગંધ પણ જેમાં અને ચૈતન્ય અનુવિધાઈ એનો અર્થ કેવો છે ચૈતન્ય અનુવિધાઈ ચૈતન્યને અનુસરીને વર્તનારી ચૈતન્યને અનુકૂળ પણે એટલે કે વિરુદ્ધ પણે નહીં એ રીતે વર્તનારી એકલી જ આત્મ પરિણામ શક્તિઓ વડે નિર્ભેળ શુદ્ધ આત્મશક્તિનો ચૈતન્ય સ્વરૂપને અનુકૂળ એવું જે વર્તન છે એવી જે આત્મશક્તિઓ છે તેના દ્વારા તથાવિધ તે પ્રકારના અતિન્દ્રિય આપણે તથાવિધ ઇન્દ્રિય તે ઇન્દ્રિયો કે છે બધી ઇન્દ્રિયોથી ઉપયોગ જેમાં વળી ગયો છે પાછો વળી ગયો છે એવા અતિન્દ્રિય સ્વાભાવિક સ્વભાવ સ્વભાવ સ્વરૂપ ચિદાકાર પરિણામો જેવો સ્વભાવ છે તે આકારે ચૈતન્ય આકારે ચિદાકાર એટલે ચૈતન્ય આકાર પરિણામો તે દ્વારા ઉપસ્થિત થતું ચિદાકાર પરિણામો દ્વારા ઉપસ્થિત થતું અત્યંત આત્માધીન હોવાથી પોતાને આધીન હોવાથી અથવા આત્મા આશ્રય અત્યંત હોવાથી વેગ થી આત્મામાં જાય છે એમ કહે છે જે ચિદાકાર પરિણામ છે આત્મપરિણામ શક્તિઓ દ્વારા ચૈતન્ય અનુકૂળ થઈને, એટલે સ્વરૂપને અનુકૂળ થઈને વેગથી અંદર ટકે, જેમ વેગથી કસાયમાં બહાર ઘસે છે, એમ નિષ્કસાય ભાગમાં વેગ ભાવમાં એ વેગથી અંદર પરિણામ ઘસે છે. એ રીતે અત્યંત આત્માધીન હોવાથી તે નિત્ય છે, સદાય રહે છે, નિરંતર રહે છે, ઉત્પન્ન થયા પછી ક્યારે ચાલ્યું જતું એ ઉત્પન્ન થયું તે એક વખત જાગ્યો ઊંઘતો આવી વાત. અથવા એનું જે આત્માધીન સુખ છે એ સુખની ધારા નિરંતર રહે છે, પછી એ ધારા બંધ પડતી નથી. યુગપત પ્રવર્તન છે, એક સાથે પ્રવર્તે છે, સ્વપર ને ક્રમથી જાણતો નથી. નિષ્પ્રતિપક્ષ છે, એને કોઈ પ્રતિપક્ષ છે સામે, એને કોઈ વિરોધ પક્ષ નથી. અને અવાની વૃદ્ધિ છે, વધઘટ થતી નથી. સાધકને ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે, પૂર્ણ થાય છે, એમાં તો હાની વૃદ્ધિ થતી નથી. અહીં તો પૂર્ણ ઉપાધિ છે એમ વાત છે. જે કાયમ રહે છે, યુગપત પ્રવર્તે છે, પ્રતિપક્ષ રહિત થઈ જાય છે, પછી દુઃખ આવતું નથી, બાધા આવતી નથી, અને જેમાં હાની વૃદ્ધિ થતી નથી, એવું જે પરિપૂર્ણ સુખ છે અથવા પરમાનંદ રૂપ સુખ છે, હા પૂર્ણતા ની મર્યાદા થઈ ગયા પછી પૂર્ણ પછી કઈ બાકી વધારે થવાનો પ્રશ્ન રહેતો નથી. તો એ અપૂર્ણ હતું, પૂરું આગળ વધ્યું, જ્યાં સુખ પૂરું થયું પછી તો જો વધવાનો સવાલ ઉભો થાય તો પૂરું થયું એ વાત રહેતી નથી. પણ મર્યાદા છે, છતાં સ્વભાવની મર્યાદા છે નહીં, એના ભાવની મર્યાદા નથી, બેહદ છે. તેથી મુખ છે એમ સમજીને ઉપાધિ અર્થાંત ગ્રહણ કરવા યોગ્ય. આ સુખનો વિષય છે એ બહુ મુદ્દાનો છે, કેમ કે જીવને સુખ બહારમાં છે, પોતાથી બહિર્વિષયમાં સુખ છે એવો નિશ્ચય છે, એવો ભ્રાંતિગત નિશ્ચય છે. નિશ્ચય છે એટલે ખરો છે એમ નહીં, પણ એવો ભ્રાંતિગત નિશ્ચય છે. અને તેને લઈને તે ત્યાંથી પાછો ખરેખર વળી શકતો નથી. આ તકલીફ છે. હું પરમાનંદ સુખરૂપ, એકાંત સુખરૂપ છું, પરમાનંદ રૂપ જ છું, એવો એને ખરેખર નિશ્ચય નહીં હોવાથી એનો ઉપયોગ સ્વરૂપાશ્રી થઈ શકતો નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે. એને જ્યાં જ્યાં સુખ થાય ત્યાં ત્યાં એને તપાસવાની જરૂર છે કે આ સુખ છે કે મારી ભ્રાંતિ છે. બહુ ઝીણવટ માગે છે આ વિશે. આપણે એને જ્યાં જ્યાં સુખ થાય ત્યાં ચેતવાની જરૂર છે કે આ થયું સુખ થયું કે સુખ થયું તો એ સુખ ની કલ્પના છે. કલ્પના છે કે સાચું છે, ક્યાંય જૂઠમાં તો છેતરાતો નથી ને એમ કે છે. શીખડામાં ચાંદી જોવે અંદર ખુલે, બહાર નું પડતું નહીં, પણ અંદર નું જે એનું તળિયું હોય છે એ છટકાટ હોય છે ચાંદી જેવું. ચાંદી કરતા વધારે છટકાટ હોય છે કેટલા શીખલા તો નાના છોકરા હજી મારા માં કેટલા ભેગા કરે છે ને. એ ચીપ છે તો કઈ ચાંદી, અને ચાંદી નો ભાવે એમાં આવી હું નથી, ચાંદી ની કિંમત થાય એવું નથી. પણ એ છીપ માં ચાંદી માને તો છતરાઈ જાય, બીજું કઈ થાય બસ એમ છે. એમ જ્યાં સુખ નથી ત્યાં સુખ માનતા, જૂઠ જૂઠ માં જ એ છતરાઈ લો છે, એ જૂઠ છે. ખરેખર વસ્તુતા એ જૂઠ છે, નિતાંત જૂઠ છે એવું એને જ્ઞાન માં ચોખ્ખો હું જોઈએ બસ. પછી મોહને કાઢવા માટે કઈ પ્રયત્ન કરવો પડતો થતો જ નથી. પછી ચાલો જવાનો પ્રશ્ન રહેતો નથી. એને આ વિશે બહુ ઝીણવટથી તમામ ઉદયના પ્રસંગમાં વિશેષ કરીને વિચારવા જેવો કેમ ગળે ઉતરે તેના તો કડકડતી ભૂખ એટલે શું ભૂખ સંબંધીનું આત્માને જ્ઞાન થાય છે કે આ જઠરાગ્નિ અત્યંત ઉષ્ણ પરિણામે ભજે. આત્માને ભૂખ લાગે છે એટલે કે મને ભૂખ લાગે છે એ ક્યાંથી તો ભ્રાંતિ શરૂઆત થાય. પછી ભોજનમાં એને પૂરતી થયા વિના રે નહી. દીકરી ઉડે બાજુ વાત છે. અહીં તો એટલી વાત છે કે ભૂખ મને લાગી છે એમાં પછી ભોજન પ્રત્યે પ્રીતિ ન થવા દેવી પ્રશ્ન રહેતો. ચેતે છે ત્યાંથી ચેતે છે, ભોજન આવ્યા પછી ચેતવાનો પ્રશ્ન રહેતો નથી. આમ છે તો અનુભવ કરવા જેવો છે. પછી પરિણામ તો એને જ્યાં છૂટડા મારવાનો સ્વભાવ છે એટલે એક નિમિત ઉપરથી બીજા નિમિત ઉપર ચાલ્યો. બે ખોટું છે ત્યારે પેલા એને દુઃખ ની કલ્પના કરી છે, પાછળ એને દુઃખ ની કલ્પના કર્યા વિના સાતાના સુખ માં સુખ નથી, અસાતાના સુખ માં દુઃખ નથી. અસાતા છે ને ભૂખ નું દુઃખ, એ તો અસાતા છે. અને ભોજન મળ્યું એ નામ સાતા પાડવું ને સુખ નથી એમ કેવું, નામ અસાતા પાડવું ને એમાં દુઃખ નથી એમ કેવું, કઈ રીતની વાત છે ભાઈ? આ બીજી રીતની વાત છે. સાતા અસાતા થી પર જે જ્ઞાન થાય છે એનું સુખ પણ સાતા અસાતા થી પર છે. એવી વાત છે, બહુ કિંમતી વસ્તુ કરી છે. જગતના જન્મ મરણ થી એક આત્મા છૂટી જાય છે, અનંત જન્મ મરણ થી જે આત્મા છૂટી જાય છે એ કોઈ સાધારણ વાત છે નહીં. વિજ્ઞાન જ બીજી રીતનું છે અને એની પ્રગતિ પણ બીજી રીત છે. અંતર્વાન